સુલભ મેઘાણી સાહિત્ય ઝવેરચંદ મેઘાણીના ઘણા ખરા લોકપ્રિય પુસ્તકો સસ્તી કિંમતે બહાર પાડવાનો કાર્યક્રમ લેખકના કુટુંબ તરફથી 1976માં આરંભાયો. આ યોજના હેઠળ પ્રગટ થતા પુસ્તકો નિશ્ચિત સમયમાં ખરીદનારને વર્તમાન બજાર કિંમતથી ત્રીજા ભાગની કિંમતે મળી શકે છે. સુલભ મેઘાણી સાહિત્યના પહેલા સંપુટમાં લેખકના 3 પુસ્તકો તુલસી ક્યારો, પુરાતન જ્યોત અને પ્રતિમાઓ અપાયા હતા. બીજો સંપુટ 1978ના જાન્યુઆરીમાં બહાર પડે છે અને એમાં કારચક્ર સમ્રાંગણ, નવલકથાઓ અને વિલોપન વાર્તા સંગ્રહનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રની રસધારની સંપૂર્ણ સુલભ આવૃત્તિ પણ 1978 દરમિયાન બહાર પડશે. લેખકના બીજા ઘણા ખરા પુસ્તકો પણ ક્રમે ક્રમે આ રીતે સુલભ થતા જશે. સમ્રાંગણ ઝવેરચંદ મેઘાણી સુલભ મેઘાણી સાહિત્ય સંપુટ 2, કારચક્ર નવલકથા વિલોપન અને સમ્રાંગણ નવલકથા સંપુટના કુલ પાના 640. નિવેદન: 12 વર્ષ પરની મારી એક નોંધપોથીમાં ભૂચર મોરી એ મથારા નીચે મુજબની થોડીક નોંધ છે. જૈસા વજીરની વહુ, થાન લબડે, લુગડા ધોવામાં અડચણ, પવર ખંભે નાખેલ, નાગડો ધાવે પાછળ ઊભો, જામ જેસા દાદાહી, જોરર કિંજે દરજી હુંડી, તૂટેલ આવવારી ભેંસ ગાય, જોરાર જેના આવને જોર પડી ગયો હોય, જેસો અંજા ઘા થિંદા ઈ આંગિયા ન્યા રજા. તે પછી જુદા જુદા વાર્તાકાર ભાઈઓ પાસેથી આ કિસ્સો સાંભળેલો અને ભૂચર મોરીના યુદ્ધમાં એ જ નાગડો વજીર કેવો દીપ્યો તે જાણેલું, એટલી જ વિગતવાળું એ પાત્ર મારા અંતરમાંથી 12 વર્ષ થયા અર્ગું થઈ શક્યું નહોતું. એ અને બીજું પાત્ર અજો જામ, જેના વિશેના આ 3 દુહાઓ પણ મારી ઉપર કંઈ તે નોંધપોથીમાં છે. અજમલિયો અલંગે લાયો લખાહાર ધણી, દંતસૂર પગ દે અંબાડી હણિયા અહર, એક લાખણથી લોય ભો બીજી વિહર ભણા, નાઠા તણી ન કોઈ શેરી સત્રશલ રાઉત, અજમલિયો ઓટ કડેડિયો કેરાના ધણી, બળનો ખેમે ભારોટ સાંઠો સત્રશલ રાઉત. આ સ્ત્રીનું નામ જોમાબાઈ, પણ મારા ટાંચણમાંથી બીજી આવૃત્તિ વેરા મળ્યું છે. આ વેરા હું ભૂચર મોરીનું સ્થળ જોવા ગયો, જોતા લાગણી ઘાટી થઈ અને મેં તત્કાલીન ઇતિહાસમાં આટલા પુસ્તકો મેળવીને વાંચ્યા. મીરાતે સિકંદરી, મીરાતે અહેમદી, ભગવાનલાલ સંપતરામનો સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ, કાઠિયાવાડ અને ગુજરાતના સર્વ સંગ્રહ, કચ્છનો ઇતિહાસ, કેપ્ટન બેલનો હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ, વિભાવિલાસ સોરઠી ત્વારીખ વાંચીને પછી ત્વારીખના ખોખામાં વાર્તા ઉતારી, સત્તાજામ જેસો વજીર, અજો જામ નાગડો વજીર, ઇતમાદ ખાન લોમો, ખુમાણ દોલત ખાન, નહન મુજફ્ફર, રાજપૂત ભૂચર મોરી, એ બધી ઐતિહાસિક વ્યક્તિઓ છે. મુસ્પર તો સંપૂર્ણ ઐતિહાસિક. નાગડા વજીરની બાલ્યાવસ્થા અને મૃત્યુ વચ્ચેનો કલ્પના સંભાર મેં ભર્યો છે. નાગડા જોગીઓની 1000ની જમાત ભૂતર મોરીના યુદ્ધમાં લડીને મરી છે એ ઇતિહાસ સામાન્ય હકીકત છે. નાગડા વજીરનો દુહો પણ મારા ટાંચણમાંથી જળ્યો છે. જોયો જોમાણ તને કાબલીએ ઊંચો કરી, નાગડા ભીમકાના તારું ધડ પાડ્યું આવટ ગળે. વજીર અને વજરાણીના સંસારનું આલેખન એ મારી કલ્પના છે. રાજુલ અને સરાણિયણ બાઈ પણ મારા કલ્પનાના સંતાનો. લોમાની દૌલતખાનની તેમજ રાબ ભારાની દગલબાજી ઇતિહાસમાં નોંધાયેલ છે. બેટ દ્વારકાના સવા કે સંગ્રામ વાગેનું સ્વઅર્પણ ઇતિહાસ ભાખ્યું છે. સત્તાજામનું યુદ્ધમાંથી પલાયન અને અજાજામનું યુદ્ધે ગમન ઇતિહાસ સામાન્ય છે. સત્તાજામે પાછળથી મુગલો પાસેથી આવી સ્વમાન ઘાતક શરતે નવા નગર પાછું મેળવ્યાનું ઇતિહાસમાં છે. નગરનું ઇસ્લામાબાદ બનવું એ પણ તારીખમાં છે. મુઝફરનો ધારાને પાદર અસ્ત્રાથી આપઘાત એ તારીખમાં છે. વિભા વિલાસ નામનો નવા નાગરના રાજકુલનો બિરદાય ગ્રંથ મેં જોયો છે. એ એક પ્રશિષ્ટ કાવ્ય છે. કાવ્ય દ્રષ્ટિએ આકૃતિ અતિ ઊંચા પ્રકારની છે, પણ જામ સત્તાને ઉજરા અને ઉજરાજ બતાવનારી એમાંની લખાવટ દોષિત છે. અને ભૃચર મોરીના સંગ્રામમાં જામની જીત થઈ તથા કુંવર જસાજીને દિલ્હી તો કેવળ સમાધાન માટે મોકલ્યા એ તો રમૂજની અવધિ છે. મારું તારણ ઇતિહાસના આધારોવાળું છે. એક દોષ મેં કર્યો છે, દેદાઓની દગાથી કતલ જામ સતાએ નહીં પણ એના પિતા રાવર જામે કરેલી. જોરારનો વારો કિસ્સો ઇતિહાસમાં નોંધાયેલો નથી, પણ કંઠસ્થ કથા સાહિત્યમાં પ્રચલિત હોઈ જૂનો લાગે છે. ભૂચર મોરીનું યુદ્ધ લેખન કરતા બે પ્રાચીન ચિત્રોની તસવીરો મને પૂરી પાડનાર શ્રી પચાણજીભાઈ વારા જામનગરનો હું અત્યંત આભારી છું. રાણપુર 28/4/38 ઝવેરચંદ મેઘાણી. બીજી આવૃત્તિ વેરા. આ આવૃત્તિમાં હકીકતનો કશો ફેરફાર કરવો પડ્યો નથી, પણ લખાવટમાં સારી પેઠે સમારકામ કર્યું છે. જોરારનો નાગમતી નદીનો એ રરિયામણો આરો હતો. ફરસી પોરી છિપ્પર ઉપર બેઠી બેઠી એક 40-એક વર્ષની આગેડ ઓરત પોતાના લાંબા હાથ હિલોરતી અતલસનું કાપડું ચોરતી હતી. ચોરતા કમખામાંથી સફેદ ભૂતડાના દૂધવર્ણા રંગ સાથે પહેલકી ધોણિયાનો લાલ અતલસી રંગ ચૂઈ ચૂઈને નદીના પાણીમાં નીતરતો હતો. તેને પીવા ઝીણી ઝીણી માછલીઓ છિપ્પર ફરતી ટોરે વરી હતી. આગેરબાઈના પોરા બરડા પર ફક્ત આછી એક ઓઢણી હતી. બરડો લીસો હતો, ઓઢણી લપટતી હતી. છબછબિયામાંથી ઉડતા પાણીના ટીપા પણ નિશાના નાના નાના છોકરા ઊંચા લીસા પાટિયા પરથી લસરતા હોય તે રીતે બાઈના બરડા પર પડી પડી લપટી જતા હતા. કપડાની કસોના ગુલાબી કાપ બરડા પર પડેલા હતા. આ નદી આરો ઉપરવાસનો હતો, એકલ હતો, નિર્જન હતો. ધોનાર ઓરતની સાથે એક જ બીજી બાઈ હતી. તે લુગડા નદી કાંઠાની સફેદ ભૂતડાની માટીમાં મસરતી હતી. 2-2.5 વર્ષનો એક છોકરો આ કાપડું ધોતી આગેડબાઈના બરડા પર ધબ્બા લગાવતો અને ગરે બાજતો પછવાડે ભીંગામસ્તી મચાવી રહ્યો હતો. આગો ખસ મારા વેરી, થોડીક વાર તો મને કવરાવવી રહેવા દે. બાઈ છોકરાને ઠેલવા મથતી હતી, ધોવામાં એને અગવડ પડતી હતી. નહીં માં, ભૂખ લાગી છે, દાવવું છે માં, તું મને વઢ માં, મને ભૂખ લાગી છે. છોકરો તોતળા બોલતો માની પીઠ પર ધમાચકડી મચાવી રહ્યો. ભૂખું તે કેટલાક જલમની લઈને આવ્યો છો ભા, હે નાગડા? બાઈ છોકરાની સામે જોયા વગર જ બોલતી હતી. આગલા જલમનો કોક અપવાસી જોગી હશે હોમાં, લુગડા મસરતી બાઈએ કહ્યું. હા, એટલે તો એનું નામ નાગડો પાડ્યું છે ને. ભૂખ ભૂખ માં ભૂખ, બાળકને આ બે બાઈઓની વાતોમાં રસ નહોતો. એનું પેટ પોતાની પ્રશંસાથી ભરાતું નહોતું. એણે તો માની પીઠ જાલી દણદણાવવા માંડી. બાઈના હાથ છીપર પર ટકી શક્યા નહીં. પણ સાંજ પડે છે નાગડા, મારે હજી ઘાસડી લુગડા બાકી છે. જો અહીં માણસોને સીમમાંથી વરવાની વેરા થતી આવે છે. છોડ મારી, હમણાં ધોતી ધોતી કેમ કરી તને ધવડાવવું? ધોતી ધોતી નહીં, બસ ધોતી ધોતી માં, ધોતી ધોતી ધવડાવ. છોકરો બાથ બાથા કરી રહ્યો. ઠીક, આલો, એમ કહીને માતાએ પોતાનું ઢીલું સ્તન ઊંચું લઈને પોતાના ખભા તરફ લંબાવ્યું. લે બેટા, તું તારું કામ કર અને હું મારું કામ કરું. ખભા પર મોં ડારીને છોકરો પીઠ પાછળ ઊભો ઊભો ધાવણ ધાવવા લાગ્યો. એ વગર અંતરાયે માં ધોતી રહી. છીપર પર કાપડું મસરતા એના ઝૂલતા દેહ પર બાળક પણ ઝૂલી રહ્યો. પછી તો બેમાંથી એકેયને ઉતાવળ ન રહી. માં ધોવામાં મશગુલ હતી. બાળક હિંચોરા ખાતો ખાતો ધાવતો હતો અને ઝોલા પણ ખાતો હતો. આ તો ભારી કરામતમાં આગેડબાઈને માન શબ્દે સંબોધ આપી. એ બીજી સ્ત્રી એની નોકરિયાત લાગતી હતી. માનું ધાવણ બીજા શા ખપનું છે બાઈ? ભલે ને ધાવતો, મેં તો આને ગુડલે ગુડલે ગટકાવવા દીધેલ છે. એની છાસ થોડી ફેરવવાની છે, હોય તેટલું હસીને પાઈ દઈએ. સાચો ગાવનારો હશે તો આગળ ઉપર લેખે લગાડશે. પૂરો ધરવ નહીં પામ્યો હોય તો આગળ જતા એબ લગાડશે. ગાય ભેંસના દૂધ ગોરસ સાચો મામલો મચે ત્યારે થોડા જ ઉગી સરવાના છે. તે ટાણે તો જવાબ દેશે માનું ધાવણ. મરને ધાવી લે તો તે ઘડીએ તો ધરાવનારીના રંગ રહેશે ને. નદીનો આરો પોતે અબોલ છે, પણ મૂંગા નદી જળ માનવીઓને બોલતા કરે છે. સંસારના લજ મલાજાએ એવી લીધેલી નારીની જબાન પરથી નદીનો કાંઠો ઢેફા તોડે છે. બાળકની માતા અંતરના અતલ ઊંડાણમાંથી બોલતી હતી. પાછી વરીને ઘેર પહોંચશે ત્યારે વાચાને જાણે તારા વસાઈ જવાના છે એવી બીકે એણે અંતરના આગ્રા છૂટા મેલ્યા. વાદી જેમ મોરલીને જાલી અવનવા સૂર ઘૂંટતો હોય તેમ પીઠ પર ડરેલો બાળક માનુસ્તાન બે હાથે પકડી ધાવણ ગટકાવતો હતો. એના મોંમાંથી ગુગવાટ ઉઠતા હતા. માતાનું સ્તન એના બે હાથમાં મોરલી ઘાટનું બન્યું હતું. મસરી મસરીને નાની સ્ત્રી લુગડું ફેંકતી હતી. ફેંકાતું લુગડું ઝીલી ઝીલીને બાળકની જનેતા છીપર પર ચોરતી હતી. કાંડા સાથે ખણખણાટ કરતો ચૂડો ઊંચે ચડાવ્યા છતાં વારંવાર લસરી નીચે આવતો હતો અને કાંડા પર નાચતો હતો. હેમાં, નાની સ્ત્રી વાત કઢાવતી હતી. આ દરબારની રાણીઓના ધાવણ કેવા દૂરમાં રોરાતા હશે. એનાય દીકરા પીવે છે ને? દીકરા તો પીવે છે, પણ દીકરી પીવા આવે ત્યારે દૂધમાં જબોરી જબોરીને જીવતી મારે. પછી એની છાતીના સરોવર સડી સડીને બેડા થતા હશે ને. અભાગણીયું છે જાડે જાઓની બાયડીયું બાઈ માએ નિશ્વાસ મૂક્યો, કહે અવતાર છૂટશે? એમાં એક વાત પૂછું, ગઢમાં હજી ચણભણ થાય છે શું કે વચેટ સફિયાણી રાણીની જે દીકરી દૂધ પીતી કરવા માટે તમને સોંપાઈ હતી તેને શું તેને તમે દૂધ પીતી કરી નથી, ક્યાંય આગી પાછી કરી નાખી છે? જાણતા હશે ગઢના માણસ બધું, હું શા સારું આગી પાછી કરું? એના સગા માવતર એનું મોત વાંચે અને મારે પારકી જણીને સી બલા પડી છે કે હું જીવાડું? દૂધના તપેલામાં જબોરી જબોરીને મારી છે એ દાટી મસાણમાં, મસાણ ખોદાવ્યું તો કહે છે હાડકાની કરચે ન જડી, ઉપાડી ગયું હશે ગોર ખોદ્યું. સૌના મનમાં શંકા રહી ગઈ છે, શંકા ભૂત અને મનછા ડાકણ, મારી જાણે બલારાત, હું તો દરબારમાં જાતી જ બંધ થઈ ગઈ છું ને, વજીરાત કરવી એટલે જાઉં તો જોવે જ ને. વજીરાત તો કરે છે વજીર જે હોય તે, પુરુષ જઈને ધણીના ગોલાપા મર જીવતા લગ કરે, બાયડીને કાંઈ કોઈએ ગોલી નથી રાખી. મારે તો મારા નાગડાને મોટો કરવો છે, દીકરીનુંએ ટૂંકી કરીને દીકરા પારકાના ચોરી વેચાતા લઈ ગાદીએ બેસનારાઓની વાત નોખી છે. મારે તો કાંઈ રાજવારું નથી, વેચાતો લાવવો નથી, મારા સાત મુઆ તેને માથે આ એક આપ્યો છે, માં આશા પરાયે તે ઉછેરવો છે. હાલો ઝટ કરો, હવે મોડું થાય છે. બંને સ્ત્રીઓના મો નદી તરફ હતા, પીઠ ગામ તરફ હતી. નદીના કાંઠે અવર જવર ઓછો હતો, બંને કપડાં ચોરવા મસરવામાં તેમજ વાતોમાં મશગુલ હતી. એકાએક બંનેએ હસાહસ અને ખીખીયાટા સાંભળ્યા, પાછળ નજર કરી દૂર દૂર દસ ઘોડે સવાર ચાલ્યા જતા હતા. જૂથમાંથી આગલા બે જણ ઘોડા આગળ હતા, તેમાંના એકનો ઘોડો નાચકણી ચાલ કાઢતો, ચારે દિશામાં ડાબલા અને ગરદન ઉછાળતો હતો. એને કસકસીને જાળતો અસવાર દાંત કાઢતો હતો. બાજુમાં પોતાનો ઘોડો જરાક પાછળ રાખીને ચાલ્યો આવતો સ્વાર આ સાથીના હાસ્યમાં સામેલ નહોતો થયો. એનું મોં નીચે ડરેલું હતું, એણે એકાદ બે વાર પાછળ નજર નાખી લીધી હતી. પાછળ ચાલ્યા આવતા આઠ બીજા ભાલાધારી ઘોડે સવારો પાછળ નજર નહોતા કરતા, તેમણે શરમાઈને મોં બીજી દિશામાં વારી દીધા હતા. સાંજનો પવન નદી ધારો હતો, દસે ઘોડે સવારો પવનની ઉપરવાસ હતા. ઘણીવાર બોલનારાઓ ઘણા દૂર હોય તો તે છતાં શબ્દો સ્પષ્ટ વીણી શકાય તેવા સંભળાય છે. પવનના પરમાણુઓ કેટલીક વાર અસલ બોલતા બોલને વધુ બુલંદ બનાવે છે. શબ્દો ઉડતા પક્ષીનું રૂપ પામે છે. છોકરાને પાછળથી દોડાવતી દોડાવતી કપડાં ધોતી અને આ ચાલ્યા જતા ઘોડે સવારોને જોવા થંભેલી એક આઘેડબાઈના કાન પર ખીલખીલ હાસ્ય ખખડાવતા પાંચ જ શબ્દો પહોંચ્યા, હી જોરાર કિંજો દરજી હુંડી, હી જોરારજો કેર કેર આય, હી જોરાજો માં. સાથી સ્ત્રીએ કહ્યું, બાપુ સાહેબ તો નહીં ને હારે છે, એ તો મારા વજીર બાપુ જ. બાઈએ ડોકું હલાવ્યું, એણે તો ઘોડે સવારોને ક્યારના ઓળખી લીધા હતા, હવે તો એ શબ્દોને પકડી રહી હતી. જોરારજો હી જોરારજો કેર શબ્દો જાડેજી ભાષાના હતા, કચ્છ બોલીના. એ ત્રણ બોલ આ પુત્રની માતાના કલેજામાં કટારી પેઠે રમી ગયા. ત્રણ જ પેઢીથી કચ્છની ધરા મેલી દેનારું એ ગામનું રાજકુર હજી જાડેજી ભાષા જ બોલતું હતું. હી જોરારજો કેર, આ જોરારનો કોણ? માઈ સમજી ચૂકી, જોરાર એટલે એવી ભેંસ કે જેને જાજા વેતર થઈ ગયા હોય અને જાજી વાર પીયાવાથી જેના આંચરા ઢીલા કોથળી જેવા બની ગયા હોય. આ ગાર કોઈ પોતાને જ દેતું જાય છે. ગાર દેનાર અહીં નજીકમાં થઈને નીકળ્યો હોવો જોઈએ. નક્કી એણે મારી પીઠ પાછળ ઊભો રહીને ગાવતો બાળક નિહાળ્યો હોવો જોઈએ. આ નદી કિનારાની દ્રોણ છવાઈ ધરતી પર એના અશ્વના ડબલા અવાજ કર્યા વગર પડતા ગયા હોવા જોઈએ. એ મેણું દરબાર જ દઈ રહ્યા છે. એણે મને જોરાર કહી, એણે મારા છોકરાને જોરારનો છોકરો કહી બદનામ દીધું. એણે મારી કાયા દેખી અને મારા શિથિલ અંગો દીઠા. એ હસતો જાય છે અને મારા ધણી દરબારની વજીરાત કરતા પુરુષ એ મૂંગે મોંએ સાંભળતા સાંભળતા કાં ચાલ્યા જાય છે. એણે દરબારને છાતો જવાબ કાં ના દીધો? એણે એટલું શું ના કહ્યું કે એ જોરારના છોકરાના જપાટા તો દરબાર આગળ ઉપર જોઈ લેજો. બાઈને પાછળ દોડી જવાનું દિલ થયું. નાગડાને તેડીને ત્યાં પહોંચ્યું. જાડેજા દરબારની સામે ઊભી ઊભી સંભળાવું કે જોઈ લેજો એ જોરારનાને. નિહારી નિહારીને જોઈ લેજો મારા લબડતા થાનને ધાવેલો આ બાળક. એક દિવસ આ ગાર બોલનારના ગરામાં પાછી ગરવાશે. એક દિવસ આ જોરારનો ઢીલા થાનના ધાવણનો હિસાબ ચૂકવશે. પણ એણે પૂરા લુગડાઈ પહેર્યા નહોતા, હજી તો નવે બાકી હતું. અને એ વિચાર કરતી રહી ત્યાં તો દસે ઘોડે સવાર નાગની ગામના દરવાજામાં દાખલ થઈ ગયા. ઊંઘી ગયેલા બાળકને કાંઠાની દ્રોણ છવાઈ ગાદલિયારી ભોંય પર સુવરાવીને માએ નદીના કંપરપુર પાણીમાં નાવણ કર્યું. ત્યારે આથમ તો સૂર્ય જાણે એને કહેતો હતો, માં તું ખરેખર રૂપારી છે, તારે પેટ અવતાર લેવાનું મન થાય છે, તારું દૂધ પી શકું તો કોઈ કોઈ વાર આ સાત ગોડલાની રાસ ખેંચતા પંજા કરે છે તે ન કરે. એના બરડા પર ભૂતળો ઘસીને બીજી બાઈએ વાંસો ચોરી દીધો. બાઈએ નાહી લીધું એટલે થોડે દૂર વેલડું છોડ્યું હતું. તે સ્થાનેથી જુવાન સ્ત્રીએ જઈને બરત જોડ્યા. પડદા પાડીને આઘેર બાઈ દીકરા સહિત અંદર બેઠી. વેલડું નાગની નગરના વજીર વાસામાં ચાલ્યું ગયું. જેસો વજીર, આજે જામનગર અથવા નવાનગર નામે જાણીતું એ તે કારનું નાગની અથવા નાગના બંદર હતું. આપણે ઈસવીસન 1545 લગભગના સમયમાં પ્રવેશ્યા છીએ. નાગની બંદરને તોરણ બાંધી જામનગર નવાનગર નામ પાડ્યા 15-20 વર્ષ વીતી ગયા હશે. તે તોરણ બાંધનાર રાવર જામ સૌરાષ્ટ્રના જાડેજા કુળનો આદ પુરુષ પણ સ્મશાને સૂતો હતો. અને તે દિવસે એના દીકરાનો દીકરો છત્રસાલજી રાજ્ય કરતો હતો. છત્રસાલ સોરઠવાસીઓની જીભે ન ચડી શકે તેવું મોટું નામ છે. એક લોક જાણીતું નામ હતો, જામ હતું. અને હમણાં આપણે જે 10 ઘોડે સવારોની સવારી ગામમાં જતી જોઈ તેનો મોવડી ટીખરી પુરુષ સતો જામ પોતે જ હતો. નાગમતીના નદી ઘાટ પર પાછળ નાખેલ થાનલે બાર દવરાવતી નારીનું ટીખર કરનાર જુવાન રાજા સતા જામની અદબ સાચવનાર સાથી ઘોડે સવાર જેસા વજીર હતા. વજીરના દાઢી મૂછના વારમાં શ્વેતરવર્ણી જયફીએ ઘર નાખ્યું હતું. રાવર જામની સાથે જેસા વજીર પણ કચ્છમાંથી આવ્યા હતા. નદી કાંઠે એણે પોતાની રૂપારી પત્નીને અને કદરૂપા બાળક નાગડાને ઓળખ્યા હતા. દસે ઘોડે સવાર ગામની બજારમાં દાખલ થયા ત્યારે 501 કોઠિયાઓની ધકબક લાગી હતી. 8-10 કદાવર જુવાનો એની પાછળ લાકડીઓ લઈને હાંકતા હતા. યુવાનોને ખભે તલવારો ઝૂલતી હતી. ગામ દરવાજાના દરવાનો એની સાથે કસીક રગઝક કરતા હતા. નવા આવનાર યુવાનો કહેતા હતા, ના ના, એ તો ગામનું જે નામ લેવાતું હશે એ જ લેવાશે, નવું નામ શીખી લેવું પડશે. દરવાનો રૂવાપ કરતા હતા, આવશે જ દી, શીખવનારા તે બી શીખી લેશું, હજી તો ગુરુ મળ્યા નથી. શી તકરાર મચી છે? સત્તાજામે દરવાનને પૂછ્યું. આ પરગામના આ વેતુઓ બાપુ આ ગામને હજુ નાગની નાગની કૂટ્યા કરે છે. અમે એને સમજાવીએ છીએ કે આ ગામનું નામ જામનગર છે તો તે માનતા નથી. કેમ ભાઈ? સત્તો જામ પરદેશીઓ તરફ વર્યા. નામ કંઈ અઘરું પડે છે? નામ તો બાપુ જોરાવરીથી શીખાતા નથી. ગામ ધણીની સુવાસ ફોરશે એટલે આફરડું નવું નામ જીભે ચડશે. આ ગામના તોરણ કોણે બાંધ્યા છે? યુવાનો, નાગ જેઠવે. જેઠવાનો મુલક તો છેટે રહી ગયો. યુવાનો, તોય સુવાસ હજુ ફોરે છે. હાલો ત્યારે કોટવારને કહો આ પરુણાને દેલે લઈ જાય, ત્યાં એને નવું નામ શીખવશું. અમે દરબારી પરોણાઓ જ છીએ. ક્યાંથી આવો છો? મચ્છુ કાંઠેથી. કોના તરફથી આવો છો? દેદા રાજાએ જામને આ પોઠિયા મોકલ્યા છે. મોકલ્યા ને? રંગ દેદા રાજા ન મોકલે એ તો કેમ બને? જુઓ જેસા વજીર, તમે ના પાડતા હતા પણ આ માં આશાપુરાનો તાપ દેદાઓથી ન ઝીલાયો. મને તો ખાતરી નથી થતી. જેસા વજીરે માથું હલાવ્યું. એલા ભાઈઓ, આ ઓઠણમાં કયો દાણો છે? ધરતીનો દાણો છે એ તો અમે જાણીએ છીએ. આભના દાણા નથી ઉતરતા, પણ કયું અનાજ છે? ઘઉં, બાજરી, ધૂર, રાખ. જેસા વજીરે પોતાની પાસેનો ભાલો મારી એક ઓઠમાં કાણું પાડ્યું. અંદરથી ઝરતા કણને હાથમાં ઝીલીને જોયું અને દરબાર તરફ ફરી કહ્યું, લ્યો બાપુ આ દેદાએ મોકલેલ છે. સરેલ અનાજ? ના, આ તો ધૂળ. દેદાઓની પાસે દાણા મંગાવ્યા, દેદાઓએ ધૂળ મોકલી. સત્તાજામે હાથમાંથી ચપટી નીચે વેરવા માંડી. ત્યાં તો જેસા વજીરે એનો હાથ ઝાલ્યો ને કહ્યું, હા હા, રહેવા દો બાપુ, દેદાઓ આપણને ઘેર બેઠે એની ધરતી મોકલી આપે છે. માં આશા પૂરાની મહેર થઈ ગઈ. એલા ભાઈઓ, હાકો પોઠિયા માં આશાપરાના સ્થાનકમાં ત્યાં પથરાવશું અને આ યુવાનોને પાઘડીઓ બંધાવશું. બજારમાં ઊભે ઊભે જામનગરના દોશીડાઓની હાટડીઓમાંથી પાઘડીઓ કઢાવીને જેસા વજીરે સાથે લીધી. નગરના તોરણ હજુ 15-20 વર્ષોથી જ બંધાયા, છતાં બોરા હાટ બજારની જમાવટ ત્યાં થઈ ચૂકી હતી. રાવર જામ છેક કચ્છમાંથી શાહ સોદાગરોને કસબી કારીગરોને તેડતા આવ્યા હતા. ઊભી બજારે રંગ રેજોના હાટ હતા અને ત્યાં રંગાટ થતી બાંધણીઓના ઢાકાશાહી મલમલના ટાંકા ફરકતા હતા. તેની ગોદમાં લપેટાતો દરિયાઈ પવન રંગોમાંથી નીકળી ભાત ભાતની સુગંધો સાથે મસ્તી ખેલતો હતો. સંધ્યાની મસાલ પેટાઈ કચેરીમાં સત્તાજામે સૌની સલામો લીધી. સલામ કરનારાઓ વિખરાયા. છેલ્લી રજા લેનાર જૈફ વજીર જેસાભાઈ હતા. કાલની રજા માંગુ છું અન્નદાતા. જેસા વજીરનો અવાજ ગંભીર હતો. કેમ? ગામત્રે જવું છે. ઢોકળા કે દૂર, ના ઢોકળા જ જવું છે, ભલે જઈ આવો, પણ હવે મને એક વાત ખટકે છે. શું અન્નદાતા, હજી એ લોકો નાગની નાગની કયા કરે છે? અન્નદાતા, જમીન જીતે કાંઈ માટી થઈ જવાય છે? ત્યારે દિલ જીતવા જ બાકી રહે છે, એ જીતો એટલે નગરનું નામ આપોઆપ બદલાશે. અહીંની વસ્તી માથા ભારી છે, નમાલી બાયડીને માથે સુરાતન કરનાર, ધણી બનવું રાવર જામની, પેતરાને ન ગમવું જોઈએ. અન્નદાતા, ને આપણા હાથે હજી લોહીના ડાઘ છે. સત્તા જામનો ચહેરો ચીડિયો બન્યો, તેની પરવા રાખ્યા વગર જ જૈસા વજીરે યાદ આપ્યું. દાદાએ આશાપરા દેવીના સોગંદ લઈને પછી ગોત્ર હત્યા કરી છે. પિતરાઈ હમીરજીને ગોઠિયા પર તેડાવી કસુંબાની અંજરી ભરાવતે ભરાવતે કાપી નાખ્યા છે. નાગ જેઠવો પણ દાદા રાવર જામની દગલબાજીનો ભોગ બન્યો છે. નગરનું નામ કરતાં હજી વાર લાગશે. બાપુ, તમે હજુ નાના છો, હું તો ખર્યું પાંદ થઈ જવાનો થોડા ચોમાસામાં, અને હજી તો દિલ્હીના સુલતાનોનો દાવ ગુજરાતની સીમાડે સરકે છે. સોરઠનો વારો જાજો દૂર નથી. પાડોશીઓને શત્રુ બનાવીને સાફ કરી નાખે સોરઠની સારા વાત નથી. એને જૂથમાં બાંધશું તો જ જામનગર જીવશે અને સોહશે. એટલે તો તમારું એમ ધ્યાન પડે છે ને. સત્તા જામે ડોંગી આંખ કરીને વજીરના બુઢાપા પર મજાક કરતે કરતે કહ્યું કે આપણે જદુવંશી જાડેજાઓએ આ મધરને પેટે જન્મેલા વાંદર પોતરા જેઠવાને, આ માછલા મારનારા વાઘેરોને અને આ અનાડી કાઠીઓને આપણા ભાઈબંધો બનાવવા, વઢિયારના કોરીઓને અને વારાકના વટલેલા ખાસીઓને પણ જૈસા વજીરે સત્તાજામને અણગમતા બે નામનો ઉમેરો કર્યો. સત્તાજામનું મોં કડવું ઝેર બન્યું. નહીં વજીર, એણે ચોમેરના સીમાડા દેખાડતી આંગળી ફેરવી, સોરઠ તો કૃષ્ણના કુળની, માંડરિક પણ કૃષ્ણવંશી હતો, ગંગાજરિયો હતો, કૃષ્ણકુળના અભિમાને એને ક્યાં જાતો નાખ્યો? અન્નદાતા, જાણો છો, એણે બીજા બધાથી ઉંચેરો બનવાની ફૂલ્ય મારી, એટલે અમદાવાદની મસ્જિદમાં એ વટલ્યો, પોકે પોકે રોયો અને એના મરદા માથે કબર બંધાણી. મુસલમાનોએ બે ગઢના વખતથી જ સોરઠનું કાચું માંસ ચાખ્યું છે, એટલે હોરો અહીં આવ્યા વગર રહેવાનો નથી. આપણે તો મુસ્પર્શા સુલતાનનો જ પક્ષ લેશું. જૈસાભાઈ, આપણે સોરઠમાંથી સુલતાનિયતને કાઢવી છે કે જડબે સલાખ કરવી છે? આપણે તો જેને ગાડે બેસીએ એના ગીત ગાવા. ના ના, ગીત તો સોરઠ કચ્છની એક્સપીના ગવાય. હું તો અન્નદાતા એમ ઈચ્છું છું કે આપણે સૌરાષ્ટ્રના રાજ્યોમાં એકરસ બની જવું અને ઇસ્લામને અહીંથી હટાવવો. આપણે સોરઠની એકતા માટે ઠાલા ખુવારસા સારું મરવું જોવે. જૈસાભાઈ, મરતા મિયાની તલવારનો મુલક છે. હું તો સુલતાનનો ટેકો લઈને પણ જામની રિયાસતના ઊંડા પાયા રોપવા માંગુ છું. તે વગર આપણને પરદેશીઓને આ વસ્તી જંપી બેસવા નહીં આપે. તમે પાછા આવો એટલે આપણે અમદાવાદ જઈ આવીએ. આપણી પાસે નજરાણો મૂકવાના નાણાં નથી. અન્નદાતા, તમે ભલા આદમી છો. જૈસાભાઈ, હું સુલતાનને ઘેરે નાણાં સોંપવા નહીં, પણ નાણાંનું જાડવું ખંખેરવા જવાનું કહું છું. સી રીતે? એ અત્યારે નહીં કહું. એક જ મહેમદી રૂપિયે સુલતાનને રાજી રાજી કરી નાખવાની એક કરામત મારા મનમાં રમે છે. પણ આજથી કોઈને નહીં કહું, તમે મારી અક્કલ ઉપર આફરીન બની જશો. જેસાભાઈ જોઈ રાખજો, મને તો અન્નદાતા સોરઠની એક સંપી કરવા સિવાય કોઈ બીજી કરામતમાં અક્કલ વટાવી નાખવાનું ગમતું નથી. તમારો જમાનો જૂનો થયો ખરો ને? બીજું કાંઈ નહીં, પણ આપણે કચ્છને ચૂંથી નાખ્યું છે, હવે કાઠિયાવાડને ન ચૂંટીએ, પછી તો જેવી ધણીની મરજી. એટલું તો કહીને જે સો વજીર ઉઠ્યા, સતો જામ એને વરાવવા ઉઠ્યા, બારણા સૂંધી ગયા અને પછી હસ્યા. જેસાભાઈ મને તો હજી એ સાંજનું નદી કાંઠાનું રોનક યાદ આવે છે. એ જોરારનો તો કોણ હશે? અન્નદાતા, જેસાભાઈએ અરજ કરી, હવે કોઈ વાતે માપ રાખવું છે કે નહીં? મારા પરિયામાં છે તો એટલી મહેર કરો. શું છે પણ તમારે ને એને કાંઈ? કાંઈ તો બીજું શું, મારું પેટ છે. તમારો જેસાભાઈ તમારો છોકરો? હે હે હે! જામ સત્તાના પાંસરા હાસ્યથી ફાટ ફાટ થયા. તમારો? હે જેસાભાઈ તમારો? આખરે તો અમે તમારા ગોલા અને તમે અંદાતા. અરે એમ તે કાંઈ હોય જેસાભાઈ, તમને ફરી પરણાવીએ. વાત શી કરો છો, આમ તો કાંઈ જીવ્યું જાતું હશે? હવે કયા દોરાને કલ્પ લગાવવો અંદાતા, ધણીની મેર છે તે જિંદગી નીકળી જશે. ભારે કરી ઈ ઈ કરાફતની કરી આ તો જેસાભાઈ, એમ કરીને સતો જામ બેફાટ હસતા હસતા જેસા વજીરને ખભે અને છાતીએ રોનકી રીતના ધક્કા દેતા રહ્યા. વજીરની પદવી ભોગવના ડાયો અને દુરંદેશ એ ખવાસ યોદ્ધો પોતાની સાત પેઢીના ગોલાપણાનું રાંકડું રુધિર જરીકે ધગવા દીધા વગર ધણીની રોનકી પ્રકૃતિને દર ગુજર કરતો ઘેર ચાલ્યો ગયો. ત્રણ બાપે તર છોડેલો બાળકને આંગળીએ વરગાડીને વજીરાણી જોમબાઈ વજીરના ઓરડામાં દાખલ થઈ અને એણે છોકરાને કહ્યું, જા જો તારા બાપુને હેત કર. જેસા વજીરે ઓરતના હાથે વરગેલા બાળક પર એક તીરછી નજર નાખીને પાછી આંખો પોતાની કમર તરફ ફેરવી લીધી. કમરબંધ ખોલીને ડોલિયા માથે પડતો મૂક્યો, એમાંથી તમંચો બહાર કાઢ્યો. જો ના ગ્રમકડું, જોમાબાઈ વજીરનું અતડું દિલ કરી ગયા, છતાં કારણ નહોતા કલ્પી શક્યા એટલે હજુ બેટાને બાપ તરફ આગળ કરી રહ્યા હતા. એને મારી પાસેથી લઈ જાઓ. વજીરે પોતાના ખોરા સુધી લડતા આવેલ બાળકને ધીમેથી દૂર તરછોડ્યો. કોઈક દિવસ તો બોલાવો છોકરાને દરબારે, શું પેટના જણ્યા સાથે ઘેર કરવાની એ મનાઈ કરી છે? જોમાબાઈ મો હરવું રાખીને હસવા હસાવવા મથ્યા, છોકરાને શું બોલાવવા, કયા સવાદે હેત કરવા, કાં જણ્યો છે કેવો રૂડો, તે તો જુઓ કે દરબારનો ને ધણીનો જ વાંક કાઢશો. કેવો જણ્યો છે? માથું જરાક મોટું છે, નાક થોડુંક બેસી ગયું છે અને જડબા જરીક આઘા પાછા છે, તે તો મોટપણે ઘાટમાં આવી જશે. નમણાને તો ક્યાં લેવા જવા, કોઈના માંગ્યા થોડા મળે છે. જેવો છે તેવો, એ છે તો આપણા બંનેના પેટનો ને. જોરારનો તો કેવો હોય? વજીરે પબડી વાક્ય પૂરું કર્યું. વજીરાણી જોમાબાઈ પથ્થરમાં કોતરાઈ ગઈ. એની આંખોના અમી પડદાની અંદર સમાયા. વજીરે તમંચો સાફ કરવાને બાને એની સામે જોવું છોડ્યું ને બાળક નાગડો બાપથી ધકેલાયેલો તેમજ માના પાલવ સુધી પહોંચી ન શકેલો આધાર વગરનો ઊભો થઈ રહ્યો. ફરીથી કહો તો આ વેણનો વક્તા પોતાનો ભરથાર સિવાય ઓરડામાં બીજો કોઈ તો ત્યાં નથી ને? તેની ખાતરી જોમાબાઈએ શોધી. ફરીથી શું કહેવું હતું? વજીરે તમંચાનો ઘોડો ઉગાડ પાડ કરતે કહ્યું, જામ પોતે જોઈ ગયા. જામના ઘોડે સવારોએ રોનક કર્યું. ને તમે સાંભળી જ રહ્યા, ત્યારે શું કજિયો કરવા બેસું? સતો જામ બાપ ઉઠીને બોલે, રાજા છે, ધણી છે, આપણને પરદેશમાં સાથે લાવેલ છે, પારક છે આપણા, ને આપણે હોઈએ એવા કે એમાં ગુસ્સો શો? ખમ્મા જોગી, મારે મેણા નથી સાંભળવા, પણ હવેથી એ છોકરાને મારી નજર સામે ન લાવતા એટલું કહી રાખું છું. મને એ કદીએ નથી ગમ્યો, ગમશે પણ નહીં, એ જાણે. નાગડાનો હાથ ચાલીને હરવે હરવે પગલે ચાલી જતી માતા ભરથાણના એ જાણે એટલા શબ્દો સાંભળ્યા પછી એક કાન થઈને ઓરડા બહાર આડાસ લઈ ઊભી રહી, ને એણે પૂરું વેણ પકડ્યું, મારા પેટનો જ નહીં. વજીરને વારું કરાવી, હાથમાં વિછરાવી, પંખો ઢારી નિંદર કરાવ્યા પછી માતા બાળકની પથારી પાસે બેસી રહી. રાત ઝમઝમ કરતી હતી, વિચારો વેગે ચડતા હતા. દિન પૂર્વેના દિન અને માસ પૂર્વેના માસ માતાની યાદદાસ્તમાં ઉગડીએ જતા હતા. એ ધણીનો નહીં તો પછી કોનો? કોની મુખમુદ્રા નાગડાના મોં પર આલેખાણી છે? કહો કહો, હે ભૂતકાળના સ્વામી, મને વાવડ દો. ત્રણેક વર્ષ પૂર્વની એક સાંજ ઉગાડ પામે છે નાગડાની જન્મરાત. પહેલાની જ એ સમી સાંજ, એ સાંજે હું ધણીના લુગડા ધોવા ગઈ હતી. પાણી ભરતે ભરતે સીમાડા ગજેલા સાંભળ્યા હતા. જોગીની જમાત ધૂન બાંધીને આવતી હતી. એક મંડળી ગગનગુંજિત સ્વરે પૂછતી હતી, કહાં વસે ચંદા, કહાં વસે સુર, કહાં વસે નાદ, વ્યંદ કા મૂલ, કહાં વસે હંસા પીવે પાણી, ઉલટી શક્તિ ધરી કુણ આની. બીજી જમાત તેનો જવાબ વાર્તી હતી, અર્ધે વસે ચંદા, ઉર્ધે વસે સુર, હિર્દે વસે નાદ, વ્યંદ કા મૂલ, ગિગની ચડી હંસા પીવે પાણી, ઉલટી શક્તિ આપ ધરી આની. વધુ ઊંચા શોરથી પ્રશ્ન પૂછાતો હતો, કાયા મધી કે લખચંદા, પહુપ મધી કહાં વસે ગંધા, દૂધ મધે કહાં વસે દીવ, કાયા મધે કૈસે જીવ. અનહદમાં ઉત્તર અફરાતો હતો, કાયા મધી દો લખચંદા, પહુપ મધી ચેતની ગંધા, દૂધ મધી નિરંતર વસે દીવ, કાયા મધે સકલ વ્યાપી જીવ. ગોરખ મચ્છંદરનો એક ગીત બાંધ્યો, જ્ઞાનાલાપ રટતા જતા એ લંગોટીભર નાગડા જોગીઓના કાન ફાટેલા હતા. કાનમાં કોઈને લોઢાની વારી, તો કોઈને સોનાની, કોઈને લીમડાની સરીઓ, તો કોઈને મોરપીછની સરી લરકતી હતી. યોગીઓના રૂપ કરૂપ હતા. જમાટ દ્વારકાને યાત્રા માર્ગે હતી. મારી સુરતા યોગીના વરાહ જૂથ પર લાગી રહી હતી. હું વિચારે ચડી હતી, ક્યાં હશે આની જનેતાઓ? કઈ હૈયે રજા આપી હશે? કઈ નાદાનીએ રેઢા મેલ્યા હશે? આ ધરતી ગુમતાને ઘર નથી, દિશાઓ વિના વસ્ત્ર નથી, ભસ્મ વિના શણગાર નથી, વિચાર વિચારને વિચાર વિના કોઈ આનંદ નથી, જ્ઞાન વિના રસ નથી. એ કદરૂપા રૂપોમાં રમતું મન સૂતું તે પછી અધરાતે નાગડો અવતર્યો. મા કે બાપ બેમાંથી એકનો આકાર એના મોઢા પર કેમ આલેખાયો નથી તેનો મર્મ માલુમ પડ્યો. વાત કોઈ માનવાનું નથી. તલવારનો ખેલાડી વજીર વિચારના રહસ્યો નહીં વેધી શકે. અને નાગડો મારો સગા બાપથી પણ હળદુત બીજા કોની પાસે સંગ્રહશે? એક દિવસ એ જમાત પાછી આવી આ બાળકને પોતાનો વર્તીને ઉપાડી તો નહીં જાય? માતાને હૈયે ઓચિંતી ફાર પડી. એણે એક સોનાનું ચકડું ગળાવ્યું, અંદર કોતરાવ્યા આટલા જ બોલ, નવા નગરનો નાગડો વજીર. માદર્યું કરીને નાગડાની ડોકમાં રોપ્યું. ચાર ખુંદાતી ગુજરાત. ત્રણ ગાઉના વિસ્તારમાં પથરાયેલું એ સુલતાની આહુખાના એને ખૂણે ખૂણે અકેક ઇમારત દિવાલો અને છતો ઉપર સુવર્ણનો ઢોર, દરવાજે દરવાજે દુકાનોની લાંબી હાર, દુકાને દુકાને ખુશનુમાં પીણા અને મધુર સુવાસી મેવા વેચતી બસ નહીં નહીં વિલાસના સમગ્ર સાધનો પૂરા પાડતી સુંદર છોકરીઓ, વહેતા જરા અને લીલા કુંજર બગીચા, ઝાડોના થડ મખમલે અને કિનખાબે મઢેલા ઝાડોની ડારીઓ અતલસેને કિનખાબે લપેટેલી. મહેમદાવાદના એ મૃગ મેદાનમાં ગુજરાતનો મુસ્લિમ સુલતાન લેટતો હતો, પરી જેવી પ્રિયતમાઓ સાથે ઉપભોગ કરતો. ઈદને દિવસે હાથીઓ તેમજ અશ્વોને સોનાને જવાહીરોથી શણગારતો. એ જ આરામગરમાં આજે એ 28 વર્ષના સુલતાનનું લોહીની તરતું મૂર્ધું દફનની રાહ જોતું હતું. એ જ ચમનમાં ગુજરાતના અમીરો એક સુલતાન મરે તો બીજા છોકરાને ગમે ત્યાંથી પકડી પાડનારા સુલતાન સર્જકો મોજથી બેઠા હતા. 10 વર્ષના જે રાજબારને પકડીને તખ્ત પર બેસાડી દીધેલો તેની રંડીબાજી અને હરાહર સ્વચ્છંદો ભરી જિંદગીનો યોગ્ય અંજામ આવ્યો હતો. ખુદ તેના સાકીએ જ તેને સદાને માટે સુવારી દેનારો પ્યાલો પાયો હતો. છે કોઈ આ મુએલા સુલતાનનો બેટો? મુખ્ય અમીર સૈયદ મુબારકે પૂછ્યું. પૂછો આ ઇતમાદ ખાનને. સુલતાનના જનાના ખાનાનો પહેલા દરજાનો માહેતગાર તો એ નસીબવંત જ છે ને હઝરત, એક અમીરે વ્યંગ કર્યો. કોઈ છોકરો નથી, સુલતાનના રાણીવાસના કીડા ઇજમત ખાન નામના અમીરે માહિતી આપી. સુલતાનની કોઈ રાણીને પેટે ગર્ભ છે? સૈયદ મુબારકે વગર હશે એક ધર્મ પુરુષને છાજતી મોત વેરાની ગંભીરતાથી જવાબ વાર્યો. અમીરોએ એકબીજાની સામે જોયું. ફરી પાછો એક અમીરે મર્મ ફેંક્યો, એની માહિતી તો ઇતમત ખાન સિવાય બીજા કોને હોય હઝરત? હાજ તો, એને જ સુલતાન હાથ પકડી જનાના ખાનામાં લઈ જતા, બીજાએ કહું, ને રાણીઓને એને હાથે જ શણગાર કરાવતા, ત્રીજાએ પૂરું કર્યું. ઇતમાદ ખાન અકરાઈને બોલ્યો, મારી કમબખ્તિ પર શા માટે હાંસી લગાવો છો? મારી મજા તો મારું એકલું દિલ જાણે છે અને હું પણ જાણું છું. અમીર ભાઈઓ, સૈયદ મુબારકે ગંભીર સ્વરે સમજ પાડી, આ ઇતમત ખાનની હાલતનો ખ્યાલ તો કરો. નાલાયક સુલતાન એને હાથ પકડીને જોરાવરીથી ખેંચી જતો. સામસામી બે ઔરતોની પણ આંખ મળતી જોતા કતલ કરી નાખનારો એ સુલતાન આ ઇતમાદને શું ન કરત? પણ હું જાણું છું, થરથરતો ઇતમાદ ઘેરથી લોખંડનો લંગોટ પહેરીને જતો, એની ચાવી ઘેર રાખતો. 3-4 પોરની ભેગી થયેલી હાજતને પણ એ બિચારો ઘેર આવીને છોડવા પામતો. બોલો ઇતમાદ ખાન, કોઈ પણ રાણીને હમેલ છે ખરો? તો તેના જન્મ સુધી આપણે જ રાજ ચલાવશું. કોઈ પણ ઔરતને હમેલ નથી. ખાસી વાત, હવે સુલતાનના સગામાંથી વારસદારની તલાશ કરો. છે કોઈ? છે એક છોકરો. છોકરો હોય તો બહુ સારી વાત. ક્યાં રહે છે? અમદાવાદમાં. શું કરે છે? કબૂતરો પારે છે. સરસ, લઈ આવો, અહીં તાજ પહેરાવી દઈએ. કોણ જાય? રઝી ઉલ મુલુક, તમે જાઓ. તાજના એ જવાહીર અને શહેનશાહી મુગટના એ અલંકારને અહીં જલ્દી લઈ આવો. અમદાવાદના એક લત્તામાં એક વાણિયાની દુકાને 12 વર્ષનો એક છોકરો ઊભો ઊભો રગરગતો હતો. શેઠ, થોડીક તો બાજરી આપો. પંખી પર દયા કરો, અમારે માટે નથી જોતી. અમારા કબૂતરો ભૂખ્યા છે, એની દયાને ખાતર ખેરાત કરો. તાળાનો વેપારી એ છોકરાના મેલા સરદાની જરી ગયેલી ખોઈમાં કબૂતરની ચણ ફગાવે છે. બાજરીની ખોઈ વારીને બાળક ઊભો છે. તે વખતે જ એક ગોડવેલ ત્યાં આવીને થંભે છે. અમીર એ બાળકને નામ ઠામ પૂછી ખાતરી કરે છે, ઉઠાવીને ગોડવેલમાં બેસાડે છે. ગોડવેલ પાછી ફરીને વેગે ચડે છે. ક્યાં લઈ જાય છે? ઓ, આ મારા ખાનને. તું કોણ? ક્યાં લઈ જાય છે? ઊભો રહે, કોઈ અટકાવો, કોઈ મારા બચ્ચાને બચાવો. એવા ઘા પોકાર કરતી એક બુઢ્ઢીને ગોડવેલનો સારથી જવાબ વારે છે. એને હું એવી જગ્યાએ લઈ જાઉં છું જ્યાં કાલે સવારે લોકોના ટોરે ટોરા ખોઈ ધરીને એની પાસેથી ભીખ માંગતા એને દરવાજે ઊભા રહેશે. અને જ્યાં ગુજરાતના ચમરબંધીઓ એની પાસે દાખલ થવાની રજા માંગતા ટરવરતા હશે. બાળકને મહેમદાવાદ લાવ્યા. અમીરોએ ઊઠીને અદબ કરી. મંજૂર છે, મંજૂર કરીએ છીએ એવી તમામ ઉમરાવોની પરવાનગીનો સુલતાન તાજ એના મસ્તક પર મુકાયો. રાજ તારું છે પણ ખજાનો અમારો છે, એવી એની સામે જાહેરાત થઈ ચૂકી. અને એ જ દિવસે મુએલા સુલતાનના રક્ત ભીના રંગમેલની તમામ ઇસ્કમતો હાથી ઘોડા જવાહીરો અને ટંકા નામના જે લાખો સુલતાની સિક્કા હતા તેની અમીરોએ પોતાની વચ્ચે વહેંચણી કરી. ખબરદાર, પ્રત્યેક અમીર પહોંચી જાઓ પોતપોતાની રિયાસતમાં. લશ્કરને સજજ રાખો. દિલ્હીના શાહની ગુજરાત પર કામ છે. સલ્તનતના બીજા દાવાદારો પણ આસમાં જમી એક કરતા આવશે, પણ ગુજરાત આપણી છે, અમીરોની છે. લઈ જાઓ આ નાણું અને રૂકાવટ કરો દુશ્મનોની. યાદ રાખજો, સંતુષ્ટ ફોજ જ આપણો બચાવ છે. એમ કહેનાર મુખ્ય અમીર સૈયદ મુબારકે પોતાના ઈસાની જવાહીર પેટીઓ તેમજ ટંક પેટીઓ ત્યાંને ત્યાં કુહાડી લઈ તોડી. અરે નામવર ખજાનચીએ ખબર દીધા, હજુ એ પેટીઓનો ખજાનો આપને ગણી કરીને સુપ્રત કર્યો નથી. કાલે જ અમારો ઉપરી આવીને આપને કબજો દેશે. ફિકર ન કરો, આવતીકાલની મને ખબર નથી. કલ પર મુલતવી રાખનારો હું બેવકૂફ નથી. આજ અને કાલની વચ્ચે આખી રાત પડેલી છે. આ બુઢ્ઢો મુબારક રાતમાં જ જો મોતનો માર્ગ પકડે તો આ જવાહીર કોણ વેચશે? પેટીઓ તોડાવી અને સૈયદ મુબારકે ખજાનો ત્યાંને ત્યાં પોતાના માણસોને વેચી નાખ્યો. પોતે નમાજમાં બેઠા. નવાનગર પર જામ સત્તાની જે શાસન વેરા તે જ વેરા ગુજરાતના આ અમીર શાસનની સુલતાન તો હર કોઈ રાજવંશમાંથી ઉચકી લીધેલો નાનો છોકરો અને સુલતાન નિયત તો પઠાણી હપસી અથવા સૈયદ ફોજોના ગરવેલા સૈનિકોનું પીઠબળ ટકાવી રાખનાર અમીરોની. એ નવા બાર સુલતાનને પણ અમીરોએ શરાબ અને સુંદરીઓ સોંપ્યા, ગુલશનો અને ગુલાબી છોકરાઓ ભરાવ્યા. એના રંગ રાગ અને નાચગાનના ખર્ચા પેટે નોખા ગામો કાઢી આપ્યા અને પછી અમીરોએ ગુજરાતના ટુકડા પાડીને ગુજરાત પોતપોતાને હસ્તક કરી. ઇતમાદ ખાન તમને કદી ઝાલાવાડ, પેટલાદ, નડિયાદ, રાધનપુર, અણહિલવાદ, ગોધરા અને સોરઠ પ્રાંત તમે સુલતાનના મંત્રી, તમે અમાત્ય, તમારા અનુચરો તમે નક્કી કરી લ્યો. ઇતમાદ ખાને સોરઠ તાતર ખાન ગોરીને સોંપ્યું, બીજાઓને બીજી રિયાસતો વહેંચી દીધી અને હઝરત સૈયદ આપને માટે પાટણ, ખંભાત, દ્વારકા, ઘોઘા, ધંધુકા, ચાંપાનેર, ઠાસરા, બડોદા વગેરે અડધું ગુજરાત સૌ પોતપોતાનો ભાગ લઈ હરખાતા ચાલ્યા ગયા અને સુલતાનિયતના કડાકા બોલ્યા. ફરી પાછા અમીરોના આંતરકલહ સામસામા સૈન્ય મંડાણ ગુંડે હવાલે મોતના અંજામ છોકરા સુલતાનને વશ રાખવાની સામસામી પ્રપંચબાજી અને જુવાનીમાં આવતા વિફરેલ સુલતાનનું ફરી પાછું અમાત્ય ઇતમદ ખાનની જ તલવારને જાટકે દરથી જુદું માથું. ફરી પાછી સુલતાનીની શોધાશોધ ચાલી. 5 બારક નહનું જનાબ અહીં આવ. 12 વર્ષનો એક બાળક ધ્રુજતો ઇતમાદ ખાનની પાસે આવી આદબ કરી ઊભો થઈ રહ્યો. ક્યાં હતો? ભાગોરે રમતો હતો. શું છુપાવ્યું છે એ? 12 વર્ષના છોકરાએ પોતાની ઇજારમાં કશુંક સંતાડ્યું હતું એ જવાબ ન આપી શક્યો. શું છે બોલ, કાઢી નાખ, જે હોય તે. કંઈ નથી. અચ્છા, કપડાં ઉતાર, આ નવા પોશાક ધારણ કરી લે. દેખ, આ ખુશ્બો ભર્યા ઝરિયાની કપડાં, આ ઝરી ભરી ટોપી, આ કિનખાબી સુરવાલ ગમશે ને તને? બાળ નાનુંએ ગમ પડી નહીં, એ તો પોતાની મેલી ફાટેલી ઇજાને જ સંતાડતો ઊભો રહ્યો. નિકાલ એ ભિખારીનો વેશ, પહેરી લે આ નવો પોશાક. નહનું, હું તને સુલતાન બનાવીશ. મારે નથી બનવું, મારે નથી પહેરવો નવો પોશાક. ઇધરા, ઇતમદ ખાને હુક્કો પીતા પીતા ત્રાડ પાડી નહનુંને પોતાની પાસે ખેંચી લઈ એની ઇજાર ત્યાંને ત્યાં ચીરી નાખી. ટપ દઈને એના બે પગ વચ્ચે દબાવેલી ચીજ નીચે પડી. પહેલી ચીજ રાતની રોશનીમાં ચમકી ઉઠી. ઇતમદ ખાને ઉઠાવીને જોયું. આ શું? અસ્ત્રો? બેવકૂફ, કાટકી બેસીસ. જનાબ નહનું, દયામણે મોએ બોલ્યો, મને એ અસ્ત્રો પાછો આપો. મારું તમામ લઈ લો, મને 20 ચાબુક ફટકાવો, પણ મને એ અસ્ત્રો પાછો આપો. હા, એ નાચી જ હથિયારને હાથમાં રમાડતો ઉમરાવ ઇતમાદ હસ્યો. તકદીરમાં જેને સુલતાનિયતની શમશેર લખી છે તેને આવા નાપાક ઓજારો ફેરવવાનું દિલ થાય છે? અચ્છા, રાખ, જા અને પહેરી લે આ નવા લેબાસ. બાળક નાનુંએ આગના ભડાકા જેવા વસ્ત્ર આભૂષણો પહેરતે પહેરતે જાણે કે દાહ અનુભવ્યો. પોશાક પૂરો પહેરીને એ ઊભો રહ્યો ત્યારે ઇતમાદે દાઢી પર હાથ દઈને હર્ષનો લલકાર કર્યો. ઈશા અલ્લાહ, દેખો તો ખરાબ, રંડીનો બચ્ચો પણ કેવો રૂપારો. દેખ છોકરા, મીરાત દર્પણમાં નજર કર, તું તારા તકદીરને ન ભૂલ. બદબખ્ત ગામની ભાગોરે, તું સરણિયાની છોકરીઓ સાથે મીટીમાં રગદોરાવા જન્મ્યો છે શું? ચાલ, તને સુલતાન બનાવું. એમ કંઈ બાળકનો હાથ પકડી અમદાવાદના માતબર ઉમરાવ ઇતમદ ખાને ભદ્રના સુલતાની રાજમહાલની દિશાએ ગોડવેલને હંકારી રસ્તામાં એણે દોરા ફાડીને શિખામણ દીધી, ખબરદાર નહનું કહીશ ના કોઈને કે તું સરાણિયાની છોકરીઓ જોડે ખેલતો હતો. નહીં બોલું જનાબ, કાલથી ત્યાં ખેલવા જતો નહીં. છોકરાની મોટી આંખો એની મૂંગી મુખમુદ્રા પર બે સોપારીઓ જોડી હોય તેવી બીડેલ પોપચે જ સ્થિર બની રહી. ઊંચું એણે જોયું નહીં. જતો ના બેવકૂફ, ફરી અમીરે દંભ ભરાવ્યો. પણ જનાબ, કલ તો એની શાદી છે, માટલા ફૂટવાના છે, મને જોવા આવવા ઇજન છે. ચૂપ કર કંગાલ, તું સુલતાન બનવા જાય છે, સરાણીઓ બનવા નહીં. ત્યાં તો ભદ્રના જાક જમાર જરૂખાને ઉમરે બગીના બંકા ઘોડા ઊભા રહ્યા. બારણું ખોલી અમીર ઇદમત ખાન નીચે ઊભો રહ્યો. ઊભીને એણે બારક નહનું સામે ઝૂકી ઝૂકીને કમર કાટખૂણે કરીને જહાપ નહા, મેરે ખાવંદ, મેરે ગુજરાત કે માલિક, ખમ્મા તુમકો, એવા શબ્દે કુરનસો કરીને કહ્યું, આઈએ ઉતરીએ, આપકે પેરો કા ચુમ લેને કે લીએ, સુલતાન મલક કા હર એક પથ્થર ભી તડપ રહા હૈ. બાર નહનું આ નાટકથી હેઠાયો, યંત્રવત બન્યો, હેઠે ઉતર્યો અને ઇતમાદનો દોર્યો. એ જે ઘડી ભદ્રના દીવાનમાં દાખલ થયો તે ઘડીએ 25 ઇતમાદો અર્થાત ઇતમાદ સરીખા 25 ઉમરાઓ કોઈની રાહ જોતા બેઠા હતા. દીવાનના દ્વાર પર ઊભા રહીને ઇતમાદ ખાને એ 25ને કહ્યું, ઉમરાવ દોસ્તો, અદબ કરો આપણા સુલતાનની. ઇતમાદ ખાન સૈયદ મુબારકે કહ્યું, પીછા ના આપો, સુલતાન મોહમ્મદ શાહના આ શહજાદા છે. થોડી વાર એ જનાબને બાજુના દીવાનમાં બેસાડશો ખાસ સાહેબ, આપણે એમની તખ્તસિંહની તૈયારી કરી લઈએ. એ બોલનાર સૈયદ મુબારક હતા. ઇતમત ખાનને નહનુને બીજા ખંડમાં મૂક્યો. પછી એ અમીરો પાસે આવ્યો. અમીરોમાં હસાહસ ઉઠી. આફરીન આફરીન ખાન સાહેબ, આખરે પત્તો લગાવીને લાવ્યા ખરા. એક અમીરે પેટ પકડ્યું. તે દિવસે તો ખાન સાહેબ સૈયદ મુબારકે યાદ દીધું. આપે જ જાહેર કર્યું હતું ને કે સુલતાન મહમૂદના આપના અંશે અંશ જાણીતા જનાનખાનામાં કોઈ કરતાં કોઈને ગર્ભ જ નથી, તો આ ક્યાંથી ફૂટી નીકળ્યા સહજાદા? બીજાએ આંખનો સુરમો લૂછતે લૂછતે હાસ્ય કર્યું. ખામોશ ઉમરાવ સાહેબો, ઇદમત ખાને ખુલાસો આપ્યો. એની માં સુલતાનની રીતસર શાદી કરેલી બેગમ નહોતી, ત્યારે એક છોકરી હતી, એને સુલતાનથી જ ગર્ભ રહ્યો હતો. એનો ગર્ભપાત કરવા માટે મને સોંપવામાં આવી હતી. એ છોકરી એનો ગર્ભ પાડી નાખવા મેં બહુ બહુ ઈલાજ કરેલા. ગરમ તેજાબી જેવી દવાઓ મેં એના મોંમાં ડાચું જાલી જાલીને રેડાવી હતી. એને કેટલી તકલીફ પડેલી તે મને યાદ છે. એ અભાગણી છોકરીએ ચીસો પાડી હતી. એનું બદન નીચોવાઈ જતું હતું, એના દોરા ફાટી રહેતા હતા, પણ પૂરા 5 મહિનાનું એ ઓધાન પડ્યું નહીં. હું તોબા પોકારી ગયો, એને મેં જીવવા દીધી. પૂરે મહિને જે બેટો જન્મ્યો તેને મેં પારી ચૂપચાપ મોટો કર્યો છે. એ પોતે જ આ નહનું ઉગ્રમાં ઉગ્ર મસાલાઓ સામે પણ જેણે માતાના પેટમાં ટક્કર લીધી, એ જ જોરદાર આપણા સુલતાન. એની માં તો પોતાના પાપની પુકારો પાડવા જહન્નામમાં ગઈ છે. ખાસી વાત ખાન સાહેબ, શપથ કરો છો? લાવો કુરાને શરીફ. કુરાને શરીફ હાજર થયું. ઇદમત ખાને એના પર પંજો મૂકીને સાચી હકીકતના સોગંદ લીધા. મંજૂર, બસ મંજૂર, સર્વ ઉમરાઓએ સુલતાની ઓલાદનો એકાદ જીવતો માંસ લોચો મળી જવાના હર્ષમાં મંજૂરી જાહેર કરી, પેઢી લાવો સુલતાનને, તખ્ત તૈયાર છે. બાળક નહનુને બાજુના જ ખંડમાં બેસાડેલો હતો, બાણું ઉગાડ્યું હતું. ગાદી પર બેઠેલા બાળકે ઇજમત ખાનની વાત સાંભળી હતી, અર્ધી સમજ્યો હતો, અર્ધી નહોતો સમજ્યો. સમજ્યો હતો આટલું જ ફક્ત કે પોતાને જન્મ આપનારી કોઈ એક છોકરીને ઇજમત ખાને પેજા પીવડાવેલા અને એ માતાએ મૃત્યુ વેદનાની ચીસો પાડેલી, વેદનાના પછાડા મારેલા, આંખોના ડોરા ઊંચા ચડાવેલા. એ બયાન ઇજમત ખાન કરતો હતો અને એ બયાનની વચ્ચે વચ્ચે અન્ય અમીરો મસ્કેરીના બોલ બોલ હતા, હસતા હતા, મુસ્કુરાતા હતા. 12 વર્ષનો બાળક પોતાના દિલને પૂછતો હતો કે આ લોકો હસે છે શા માટે? મારી જન્મદાત્રી આટલું દુઃખ પામેલી, તે શું હસવા જેવું દુઃખ હશે? કોઈ માણસ તરફડિયા મારે તો આપણે હસીએ કે નહીં? આજ તો મુર્ગીને હલાલ કરે છે, તે વેરા એના પછાડા જોઈને હું નહોતો હસતો વળી. ઠેઠ ગરોરીની પૂંછડી કાપ્યા પછી એને ઉડ ઉડ થતી જોઈ મને કેવી મજા પડે છે. મારી માએ પણ એવી જ રીતે આ સૌને હસાવ્યા હશે. માં તરફડી હશે, રડી હશે, સૌને મજા પડી હશે. એ વિચારદોર સમેટીને નાનું ખડો થયો. 25 અમીરોની જુગતી કુરન સોની કેડીએ કેડીએ એ રત્નજડિત તક પર બેઠો ને એના મુબારક નામની ઘોષણા થઈ. નિગાહ રાખો સુલતાન નહનુ મુઝફર ત્રીજા. નગારે દાંડી પડી, છત્રને ચંદ્રવા ચડ્યા, પણ શરૂઆતમાં રાત્રિઓમાં કાંકરિયાની પારે અને નરોડાના શરણિયાના પડાવોમાં ભમતો નાનો નહનુ મસરૂના પલંગો પર નિંદ્રા ન પામી શક્યો. ઝપકી ઝપકીને એ જાગી ઉઠતો કે હાય, કશુંક સુંવારું સુંવારું સાપ જેવું મારી હેઠળ સરવર સરવર કરી રહ્યું છે, અથવા સેંકડો ખિસકોલીઓ મારા શરીર હેઠળ ચગદાઈ રહી છે. વર્તા દિવસે એણે પોતાનો મહેલ ફરતા ચોકી પહેરા નિહાર્યા. આખો દિવસ લોકોની, અમીરોની, મહાજનોની, શેઠ સોદાગરોની તેમજ લશ્કરોની સલામો ઝીલતા ઝીલતા એ થાકી લોથ થઈ ગયો. એવા ત્રણેક દિવસ ગયા. પાણીમાં ડૂબનારો બહાર નીકળવા ટરવરે એમ એ ટરવર્યો, પણ એ બહાર જવા નીકળે કે તત્કાલ એની સાથે ટોરું ચાલતું થાય. એણે એક આક્રંદ કરીને કહ્યું, શા માટે મને સતાવો છો? મને મારી મુનસફી મુજબ કેમ ફરવા દેતા નથી? ચોથા દિવસે સાંજે એણે પોતાની પાસેના નાના નોકરના કપડાં માંગી લઈ પહેરી ભદ્રની બહાર પલાયન કર્યું. સીધે સીધો નરોડા તરફ નાઠો. એક ખૂણે સરાણ ચાલતી હતી, તણખાર ઝરતા હતા. યુવાન સરાણીઓ તલવારના તેજ તપાસતો તપાસતો ચક્કર ફરતા પથ્થર પર ઘસતો હતો. એના શિર પર મધરાશિયાનો ફેંટો હતો અને ફેંટા માથે લીલી તુઈ મૂકેલું છોગું હતું. એના ઝૂલતા કેડિયાની બાયોના છેડાની ફાળીઓ હાથમાં પોચા પર ઉડ ઉડ થતી હતી. સામે બેસીને 14 વર્ષની એક તાજી પરણેલી લાગતી કન્યા સરાણના પટ્ટા ખેંચાતી હતી. નહુને જોતાની વાર જ એ પુકારી ઉઠી, ભાઈ તું આવ્યો? તું તે ક્યાં ખોવાઈ ગયો તો? બેન, તે પરણી લીધું? હા, તું તો ન આવ્યો ને? હું તો સુલતાન બન્યો, સુલતાન. અને અમારા તો માટલા બરોબર કૂટ્યા, કેમ કરીને? તું જોવા આવ્યો નહીં ને? ખરું માલા, કેવા માટલા ફૂટ્યા! ઓણ શરણિયાની 15 છોકરીઓ પરણી, પણ આવા રૂડા માટલા કોઈ કરતા કોઈના માવતરના ફૂટ્યા નથી, અમે તો ન્યાલ થઈ ગયા ન્યાલ. સરાણ પટ્ટો ખેંચતી ખેંચતી આખી કાયાનું કલેવર હિંડોરે ડોલાવી રહેલ કન્યાના મોં પર સુખડીને સૌભાગ્યની લહેરો રમવા લાગી. એ બેઠી હતી તેની આસપાસ ચાલીસેક હાથનો ઘેરાવો રચીને એનો ભાતીઘર ઘાઘરો પથરાયો હતો. એના બાજુબંધોમાંથી પીરા ફૂમતા ઝૂલતા હતા. માનવ લોકનું એ જાણે પાંખ દુપટ્ટા ઝૂલવાનું પતંગ્યું હતું. હે બેન, વાત તો કહે, કેવી રીતે હાંડલા ફૂટ્યા? જો, કન્યાએ સમજ પાડી, આ બેઠો છે ને રડિયારો મારી સામે, એની માએ પોતાને પેટે હાંડલું બાંધ્યું અને મારા બાપે એને પેટે હાંડલું બાંધ્યું. બે જણા સામસામા ડોટ દઈને ભૂટકાણા, બે હાંડલા તો ભૂકે ભૂકા થઈ ગયા. અમારી દેવી પ્રસન્ન થઈ ગઈ, બેડો પાર થઈ ગયો, હવે અમે સુખી થઈશું. કેમ નહીં માલા? માલો નામે શરણીયો જુવાન તો શાંત ઘેઘૂર આંખડીએ બેઠો હતો. હાંડલા ફૂટ્યા તેનું સુકન તેને માટે બસ હતું. હાંડલાના ફૂટવામાં જ તેમના સુખ સૌભાગ્યની કસલ્લી હતી. પ્રારબ્ધે પોતે જ હાંડલામાં હોકારો આપ્યો હતો. પરસ્પર કલેશ કે દુઃખ પમાડવાનો આ યુગલને હવે હક જ નહોતો રહ્યો. તકદીરને ખોટું પાડવું નથી, હાંડલાનું કૂટવું એ તકદીરની વાણી હતી. આપણે એ વાણીને લાયક બનાવી બતાવવો જ રહ્યો. આ હતી શરણિયાની જીવન ફિલસૂફી. નાનું વીરા, છોકરીએ કહ્યું, હવે અમે કાલ તો હાલી નીકળશું. ક્યાં? જ્યાં રોટલા રરાય ત્યાં. અહીં કેમ ના રહો? એકને એક ઠેકાણે રોટલા મીઠા લાગે નહીં અમને. હું સુલતાન થયો છું એટલે ઠેકાણે ઠેકાણે આથડીશ. હારે હા નાનું સુલતાન. છોકરી ખરખડાટ હસી હસી પતિની સામે જોઈ ઈશારા કરે છે કે નિહારો, આ મુસલમાનના નમાયા ન બાપા છોકરાની ગમ્મત. હે બેન, તું ક્યાં જવાની? સોરઠ દીમની? હું સોરઠનો પણ સુલતાન છું, તમે ગોતવા ફોજ લઈને આવીશ. હારે હા સુલતાન. બેન, તારું સંભાળણું મેં બરાબર સાચવ્યું છે. મારી પાસેથી લઈ લેતા હતા, મેં ન આપ્યું. નાનુએ અસ્ત્રો બતાવ્યો. આપીશમાં હો ભાઈ, તારો છેલ્લી વેરાનો ઉગાર એ સજાયો જ છે. લાવ તો એને નવો નક્કોર કરી દઈએ. નાનુએ પોતાની ઇજારમાંથી જ્યારે એ અસ્ત્રો બહાર કાઢ્યો ત્યારે વરવો બેવે મોં મલકાવ્યા. છોકરીએ ધણીની સામે હાથ લંબાવીને કહ્યું, આ લે તો શટ કરી હતો, પાંચ તણખા ખેરી દે. લે હું એક પટ્ટા ખેંચું. સજા તો અસ્ત્રો ચીસો પાડતા ભડકા કાઢતો હતો. જોઈ એને ભડકે ભાત્ય પડે છે ઈ? છોકરીએ ધણીને પૂછ્યું. તું જાણી શકશ તઈને? મારો દાડો હતો, એણે આ ઓજાર સર્જ્યું હતું. સજા બેરું જ એણે સંભળાવી દીધું હતું કે આ ઓજારમાં જીવતું મોત છે, પણ ઇજ્જતનો ઉગાર છે. મારી માં મને કહે છે કે એને નાખી દે, રાંડ નાખી દે. એ કારકમ્મું ઓજાર છે, એ અપસુકન્યા હથિયાર કહેવાય, પણ મેં સંતાડી રાખેલું. તે આ છોકરો રમવા આવતો એને આપી દીધું. કેમ એને આપ્યું? એ કહે કે મને આમાં માણસોની કાપા કાપી કરાય છે. મારે દાદે કહ્યું હતું કે જેને આમાં ધીંગાણું કરાય તેને આ આપી દેજો. એ જ આનો ધણી, કોઈ બીજું રાખશે નહીં. લેજો, પિયાલા જેવો સજી દે એને. એને મેં મારો ભાઈ કર્યો છે. એમ કહીને કન્યાએ ઝૂલતે હાથ ફૂમતે શરણની દોરી ફરીવાર ગુમાવી અને યુવાન શરણીઓ એ લો તણખાની ફૂલઝરીમાં નહોતો બીંજાતો, ફરીવાર સજાયાના ચકચકાટ કાઢવા માંડ્યો. ઝાંખા દિવેલ દીવડે એ ત્રણેય ચહેરા સજાયા પર એક ધ્યાન બન્યા. વચ્ચે વચ્ચે કન્યા એના વર સામેથી ભાઈ સામે ને ભાઈ સામેથી વર સામે, જાણે કોઈ સારવી વેજું મળતો હોય તેમ પોતાની નજર કોકડીના વાણા તાણા નાખી રહી. એકાએક તડબડાટી બોલી, ગોડવેલના પૈડા ધણેણાણ્યા. 25 સવારોએ પોતાના પહાડી અશ્વની લગામો કસતસી અને આગલો ઘોડે સવાર હાક પાડતો ગયો કે સુલતાન નહનું, સુલતાન નહનું દેખાય. કોઈને સુલતાન નહનું કો, બાર નહનું એ ફાર પડી. એ હેપતાઈને પોતાની બેનની બાજુએ લપાયો. એની પીઠ બજાર તરફ હતી. સજાતના અસ્ત્રાના ફૂલઝરોએ ત્રણેયને ઢાંકી દીધા હતા. ગોડવેલ પસાર થઈ ગઈ, ઘોડાની પડઘી સમી ગઈ. લે, આ તો મારો ભાઈ સાચો પડ્યો, આ તો તારા જ નામના સાત પડાતા હતા. એલા, તે હોકારોય ન આપ્યો, ગાડીમાં ચડી બેસવું તું ને. શરણ્યણ કન્યાને મનથી હજુ આ બધી હાંસી જ હતી, પણ નહનું હાંફરો હાંફરો બની ગયો. બેન, મને જલ્દી અસ્ત્રો આપી દે, મને ચાબુકો ફટકાવશે, મને રજા દે. બેન, કોણ ચાબુકો ફટકાવશે? અમીર ઇતમખા, છોકરો ગાંડો થઈ ગયો છે, કોક પોતાનો નામેરી રાજા બન્યો એટલે આ ભ્રાંત ઉપડી લાગે છે. બસ બેન, જલ્દી આપ. અસ્ત્રો લઈને ઇજારમાં છુપાવી એણે ઓટલેથી ઉતરીને દોડતી પકડી અને પાછળથી એ શરણ્યણના છેલ્લા બોલ સાંભળ્યા. સજાયો જીવની ઘોડે જાળવી રાખજે ને, હવે તો સોરઠમાં મળશું. દૂર ધંબી જઈ બેનને બેઉ હાથે સલામો કરી બાળક નાનું અમદાવાદ શહેરની આડી અવરી ગલી કૂંચીઓ ચીરતો ડોટ અમ ડોટ ભદ્રના રાજાલયમાં પેસી ગયો. ભાગોરોને તરાવ પારો ખૂંચી ગોડવેલ પણ સાથોસાથ આવી પહોંચી. અંદરથી ઇદમત ખાં ઉતર્યા. એના હાથમાં ચાબુક હતો. ચાબુકની લાંબી દોરીની શેડિય સાપની પૂંછડી પેઠે એની પાછળ ઘસડાતી આવી અને પછી બહાર ઉભેલ પહેરેગીરોએ, મહેલના ખોજાઓએ, દાસદાસીઓએ ચાબુકના ફટકારા અને બાળકની રૂંધાઈ રૂંધાઈ નીકળતી ચીસો સાંભળી. અદલ આવી જ પુકારો ઇતમાદ ખાન સુલતાનને મારતો મારતો હસતો હતો. બરાબર આ જ ચીસો તારી અમ્માએ પાડી હતી. બદબખ્ત અદલ, એ જ સૂર, એ જ અવાજ તારી માનો હતો. કમનસીબ, હા 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 હા. ઇતમાદ ખાન દાંત કાઢતો હતો. એનું હસવું અને બાળકનું રુદન બેઉનો ત્યાં મહેલના ગુમ્મટમાં સ્વર્ગુંથણી થઈ રહી.